આજે આપણે જે કૃતિની ગલીઓમાં સફર કરવાના છીએ તે આમ તો આધુનિક શહેરની છે, પણ એ શહેરની જાગજમાળ રોશનીની વાત નથી કરતી.
ના, બિલકુલ નહીં. એ તો એ રોશની નીચે છુપાયેલા પેલો એકલતાના અંધકારની વાત કરે છે.
બરાબર. આપણે આજે સમકાલીન જાપાની સાહિત્યના એક બહુ જ સશક્ત અવાજ મિકો કાવાકામીની નવલકથા ઓલ ધ લવર્સ ઇન ધ નાઇટ ની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ.
હા, અને આ સફર ખરેખર મનના ઊંડાણમાં ઉતરવા જેવી છે. મિકો કાવાકામીની ખાસિયત જ એ છે, ખબર છે?
શું?
કે તેઓ સ્ત્રીઓના આંતરિક વિશ્વને, એમના સંઘર્ષોને કોઈ પણ જાતના ફિલ્ટર વગર રજૂ કરે છે. એમની ભાષામાં કવિતા જેવી નજાકત પણ છે
અને સાથે એટલી જ તીક્ષ્ણ પ્રામાણિકતા પણ.
બિલકુલ. જેમ કે એમની બીજી કૃતિ બ્રેસ્ટ્સ એન્ડ એગ્સ, એ શારીરિક અને સામાજિક મુદ્દાઓ પર હતી, પણ આ નવલકથા મતલબ લગભગ સંપૂર્ણપણે મનોવૈજ્ઞાનિક છે.
હા, આ જાણે ટોક્યોની ભીડની નહીં પણ એક વ્યક્તિના મનની અંદરની ભીડની વાર્તા છે.
બરાબર.
અને એ વ્યક્તિ એટલે ફુયુકો ઇરી, 34 વર્ષની એક ફ્રીલાન્સ પ્રૂફ રીડર,
જેનું જીવન એના નાના એપાર્ટમેન્ટની ચાર દિવાલો અને બીજાના લખાણોની ભૂલો સુધારવામાં જ આમ સીમિત થઈ ગયું છે.
આ એક બહુ જ રસપ્રદ રૂપક છે, નહીં? કે જે વ્યક્તિનું કામ જ બીજાની વાર્તાઓને સંપૂર્ણ બનાવવાનું છે, એની પોતાની જીવનકથા જાણે અધૂરી અને ભૂલોથી ભરેલી છે.
એકદમ સાચી વાત. એનું પ્રૂફ રીડિંગનું કામ એના માટે ખાલી આજીવિકા નથી, પણ એક કવચ છે
દુનિયાથી બચવા માટેનું.
હા, એ બીજાના શબ્દો પાછળ સંતાઈ જાય છે. એનું જીવન એટલે એક સ્થિર દિનચર્યા, કોઈ અણધાર્યા વળાંક નહીં, કોઈ જોખમ નહીં,
પણ સાથે સાથે કોઈ જીવંતતા પણ નહીં.
બસ એ જ. અને અહીં જ કાવાકામી વાર્તાનો મૂળભૂત પ્રશ્ન સ્થાપિત કરે છે. શું સલામતીના નામે જીવ્યા વગરનું જીવન જીવવા જેવું છે? અને જો કોઈ પોતાને આઠું અળઘું કરી દે તો પાછા ફરવાનો કોઈ રસ્તો બચે ખરો?
અને આ સ્થિર પાણીમાં પહેલો પથ્થર ત્યારે પડે છે જ્યારે એ પોતાના 34મા જન્મદિવસે રાત્રે આમ જ ચાલતી હોય છે અને એક દુકાનની બારીના કાચમાં એ પોતાનું પ્રતિબિંબ જુએ છે. અને એ ચહેરો એને અજાણ્યો લાગે છે, ભાવહીન, નિર્જીવ,
જાણે કોઈ જીવિત વ્યક્તિ નહીં પણ પૂતળું હોય. એ ક્ષણ બહુ જ ચોંકાવનારી છે. પોતાની જાતને બહારથી જોઈને ડરી જવાનો અનુભવ.
અચ્છા, તો આ જ એક ક્ષણ છે જે વાર્તાને ગતિ આપે છે.
હા, આજનો ઇન્સાઇટિંગ ઇન્સિડેન્ટ છે. એ ક્ષણ એના માટે દેખદર્પણ બની જાય છે. એમાં એને ખાલી પોતાનો ચહેરો નહીં પણ પોતાના ખાલી જીવનનું સત્ય દેખાય છે. એને સમજાય છે કે તે જીવી નથી રહી, માત્ર
ટકી રહી છે.
બરાબર. અને આ ભયાનક સત્યનો સામનો કર્યા પછી એક નાનકડો બળવો પુકારે છે. બહુ મોટો વિસ્ફોટ નહીં,
બસ એક નાનકડું પગલું. તે દારૂ પીવાનું શરૂ કરે છે અને પહેલી વાર બિયરની બોટલ ખરીદવી એ પણ એના માટે તો હિમાલય ચડવા જેવું સાહસ છે.
હા, અને આ નાનકડો નિર્ણય એના જીવનની દિશા બદલી નાખે છે. એ દારૂની હિંમતથી રાત્રે ટોક્યોની નિયોન લાઇટ્સમાં ભટકવા નીકળે છે.
પણ આ ભ્રમણ એને ક્યાં લઈ જાય છે? એ કોઈને મળે છે?
શરૂઆતમાં તો એ એક ભૂતની જેમ જ ફરે છે, પણ આ ભટકવું એ એની દુનિયા સાથે ફરીથી જોડાવાની એક કોશિશ છે. અને એ દરમિયાન જ એના જીવનમાં બે તદ્દન અલગ પાત્રો પ્રવેશે છે,
જે એની આખી દુનિયાને હચમચાવી નાખે છે. એક છે હિજરી, એની એડિટર,
અને બીજો છે મિત્સુત્સુકા, એક ભૌતિકશાસ્ત્રનો શિક્ષક.
હિજરી અને ફ્યુકો જાણે બે અલગ દુનિયાના જીવ. હિજરી કેટલી આત્મવિશ્વાસુ, સફળ, બોલકી
અને સામાજિક રીતે કુશળ. એ ફુયુકોની નિષ્ક્રિયતાને સતત પડકારતી રહે છે.
જ્યારે મિત્સુત્સુકા એકદમ શાંત, સૌમ્ય. મને ક્યારેક એવું લાગે કે શું મિત્સુત્સુકાનું પાત્ર થોડું વધારે પડતું આદર્શવાદી નથી, જાણે ફુયુકોને બચાવવા માટે જ બનાવ્યું હોય.
તમારો પ્રશ્ન બહુ જ મહત્વનો છે. શું એ વાસ્તવિક છે કે પછી એક સાધન માત્ર? મારા મતે કાવાકામી એને જાણી જોઈને થોડો રહસ્યમય રાખે છે. તે પ્રેમનું પ્રતીક નથી, પણ જોડાણની સંભાવનાનું પ્રતીક છે. એની સાથે વાત કરતા ફુયુકોને પહેલીવાર એવું લાગે છે કે કોઈ એને જજ કર્યા વગર સાંભળી રહ્યું છે.
અને પેલી તારાઓ અને પ્રકાશની વાત, પ્લેનેટોરિયમનું દૃશ્ય તો અદ્ભુત છે.
હા, જ્યારે મિત્સુત્સુકા સમજાવે છે કે આપણે જે તારાઓનો પ્રકાશ જોઈએ છીએ તે લાખો વર્ષ જૂનો હોઈ શકે છે.
તારો કદાચ ક્યારનો નાશ પામ્યો હોય, પણ એનો પ્રકાશ હજુ પણ
આપણી સુધી પહોંચી રહ્યો છે. અને આ વાત ખાલી વૈજ્ઞાનિક નથી, એ ફુયુકોના જીવન સાથે સીધી જોડાયેલી છે.
કેવી રીતે?
ફુયુકો પણ પોતાના ભૂતકાળના અંધકારમાં જીવી રહી છે. એના વર્તમાનના ડરનું મૂળ એના ભૂતકાળના એક આઘાતમાં છે. એટલે જેમ જેમ એ મિત્સુત્સુકાની નજીક જવાનો પ્રયત્ન કરે છે
તેમ તેમ એનો ભૂતકાળ એના પર વધુ હાવી થવા લાગે છે.
બરાબર, નીકળતાનો વિચાર જ એને ડરાવે છે.
અને એ ભૂતકાળની સ્મૃતિ ખરેખર ભયાનક છે. કિશોરાવસ્થામાં એની જ મિત્ર દ્વારા વિશ્વાસઘાત અને પછી પેલું જાતીય શોષણ.
હા, અને કાવાકામી એનું વર્ણન એટલા સંયમથી પણ એટલી જ તીવ્રતાથી કરે છે કે વાચકને પણ એ પીડા અનુભવાય. એ ઘટનાએ ફુયુકોના મનમાં એટલો ઊંડો ઘા કર્યો છે કે
તે પોતાની જાતને જ દોષિત અને તિરસ્કારને લાયક માનવા લાગી છે.
બરાબર, અને આ જ આઘાત એને કોઈ પણ સંબંધમાં ખુલતા રોકે છે. અને એટલે જ તમે જુઓ, વાર્તાનો ક્લાઇમેક્સ મિત્સુત્સુકા સાથે નથી આવતો.
ના, એ તો હિજરી સાથે આવે છે. એ બહુ જ અણધાર્યું હતું.
કાવાકામી અહીં રોમેન્ટિક વાર્તાના નિયમો તોડી નાખે છે. ફુયુકોનો ઉદ્ધાર કોઈ પુરુષ નથી કરતો, પણ એક બીજી સ્ત્રી સાથેના ક્રૂર અને પ્રામાણિક મુકાબલામાં થાય છે.
એ દ્રશ્ય તો ખરેખર વિસ્ફોટક છે. બંને દારૂ પીવા બેસે છે અને ધીમે ધીમે એમની વચ્ચેની વ્યાવસાયિક દિવાલ તૂટી પડે છે.
અને ફુયુકો વર્ષોથી દબાવી રાખેલો ગુસ્સો ઠાલવે છે, હિજરી પર આરોપ મૂકે છે.
અને ત્યારે હિજરીનો પેલો આત્મવિશ્વાસનો મહોરો તૂટી પડે છે.
હા, તે પોતાની હતાશા, પોતાની એકલતાનો સ્વીકાર કરે છે. અને તે જે વાક્ય બોલે છે ને, એ તો આખી નવલકથાનો સાર છે.
કયું વાક્ય?
તે કહે છે, તને શું લાગે છે હું એકલી નથી? આપણે બધા એકલા છીએ. ફરક એટલો જ છે કે કેટલાક લોકો મેકઅપ લગાવીને બધું ઠીક હોવાનું ઢોળ કરે છે.
વાહ, આ ક્ષણ તો ફુયુકો માટે એક મોટા આંચકા જેવી હશે, પણ એક જરૂરી આંચકો.
બિલકુલ, કારણ કે પહેલીવાર એને સમજાય છે કે એની પીડા કોઈ અનોખી નથી.
જેને હંમેશા ઈર્ષ્યાની નજરે જોતી હતી, જે બહારથી સંપૂર્ણ દેખાતી હતી, એ હિજરી પણ અંદરથી એટલી જ તૂટેલી અને એકલી છે.
અરે, આ કોઈ મજૂર મિલન નથી. એ પીડાદાયક છે, પણ એ બે સ્ત્રીઓ વચ્ચેના સાચા, કાચા અને ઊંડા જોડાણની ક્ષણ છે.
અને એ સમજાવે છે કે સ્ત્રી મિત્રતા હંમેશા સહાનુભૂતિ પર નથી બનતી, ક્યારેક એ ઈર્ષ્યા અને ક્રૂર પ્રામાણિકતામાંથી પણ જન્મે છે.
તમે બહુ સરસ રીતે એનું વિશ્લેષણ કર્યું. આ મુકાબલો ફુયુકો માટે પરિવર્તનકારી સાબિત થાય છે.
એને સમજાઈ જાય છે કે સુખ કે પ્રકાશ માટે તે મિત્સુત્સુકા પર નિર્ભર ન રહી શકે.
તેણે પોતાના અંધકારનો સામનો જાતે જ કરવો પડશે અને પોતાનો પ્રકાશ પણ જાતે જ શોધવો પડશે.
અને આ નવી સમજ સાથે તે મિત્સુત્સુકા સાથેનો સંબંધ તોડી નાખે છે. પણ આ વખતે તે ડરને કારણે નથી ભાગી રહી, ખરું ને?
ના, આ વખતે એક સભાન નિર્ણય લઈ રહી છે, સૌમ્યતાથી. એ એની આત્મનિર્ભરતાની નવી ભાવના દર્શાવે છે.
અને અહીંથી નવલકથા એના અંત તરફ વળે છે, જે કોઈ પરિકથા જેવો નથી.
ના, વાસ્તવિકતાની ધરતી પર ખૂબ મજબૂત રીતે ઊભો છે. અંતમાં ફુયુકો ફરી એકવાર રાત્રે ચાલવા નીકળે છે.
પણ હવે એના પગલામાં ભટકણ નથી, એક દિશા છે.
બરાબર, તે ભાગી નથી રહી, પણ પોતાના જીવન તરફ ચાલી રહી છે. શહેરની રોશની હવે એને ડરાવતી નથી.
હવે રોશની એક એવી દુનિયાનું પ્રતીક છે જેમાં તે પણ પોતાનું સ્થાન શોધી શકે છે.
એટલે કાવાકામી આપણને કોઈ હેપ્પી એન્ડિંગ નથી આપતી, પણ એક હોપફુલ બિગિનિંગ આપે છે, એક આશાસ્પદ શરૂઆત.
આખી નવલકથામાં જે રીતે ઓછા શબ્દોમાં ઊંડી મનોવૈજ્ઞાનિક અસરો ઊભી કરી છે તે અદ્ભુત છે. આ જાપાની સાહિત્યની ખાસિયત છે, નહીં?
ચોક્કસ, પશ્ચિમી સાહિત્યમાં કદાચ આ ક્લાઇમેક્સમાં કોઈ મોટો ઝઘડો થઈ ગયો હોત, પણ અહીં સૌથી મોટો વિસ્ફોટ બે સ્ત્રીઓ વચ્ચેની એક શાંત, દારૂના નશામાં થયેલી વાતચીતમાં થાય છે.
આ સંયમ જ એની તાકાત છે.
અને દર્શાવે છે કે જીવનના સૌથી મોટા પરિવર્તનો બહારની દુનિયામાં નહીં, પણ આપણા મનની અંદર થતા હોય છે.
તો આખી ચર્ચા પરથી આપણે શું તારવી શકીએ? શું આ વાર્તા ખાલી એકલતામાંથી બહાર આવવાની છે, કે પછી એનો સંદેશ કંઈક વધુ ઊંડો છે?
મને લાગે છે કે એનો સંદેશ એ છે કે સાચું જોડાણ કોઈ બીજામાં આપણી જાતને ઓગાળી દેવાથી નથી મળતું,
પણ પહેલા પોતાની જાત સાથે જોડાવાથી મળે છે.
બરાબર, ફ્યુયુકોની યાત્રા કોઈ પુરુષને શોધવાની નથી, પણ પોતાની જાતને શોધવાની છે.
આનો અર્થ એ થયો કે વાર્તા આપણને શીખવે છે કે સાચો બદલાવ કોઈ બહારના ચમત્કારથી નથી આવતો, પણ ધીમે ધીમે નાના અને હિંમત ભર્યા પગલાં લેવાની આંતરિક પ્રક્રિયાથી આવે છે.
અને સૌથી અગત્યનું, બીજા કોઈના પ્રકાશની રાહ જોવાને બદલે પોતાની અંદર ભલેને ટમટમતી હોય પણ એ રોશનીને ઓળખવી અને તેને જીવંત રાખવાનો પ્રયત્ન કરવો, એ જ સાચી યાત્રા છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.